અનુપમ નીહે અમૃત ધારા. તારીખ 29 એપ્રિલ 2018ના રોજ ખારગર નવી મુંબઈ ખાતે યોજિત શ્રી યોગી ગીતા પારાયણમાં સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિન દાદાએ વહાવેલ આશીર્વાદની પરાવાણી, તેમાં સમજાવેલા મર્મ અને તે દ્વારા લાક્ષણિક શૈલીમાં કરેલ ભક્તિ માર્ગની અદ્ભુત વાતો આ વિભાગમાં સમાવી છે.
નિયમની માળા કરવી, નિયમનું ધૂન કરવી, નિયમનું મંત્ર લેખન કરવું, એ બધી પણ સેવા જ છે. સેવવાનું છે, રાત દિવસ રટણ કરવાનું છે. પણ શ્રેષ્ઠ સેવા એ જ સેવા છે, બીજું કાંઈ સેવા સ્વરૂપે આપણે આપવાનું નથી. આપણે સેવા સ્વરૂપે જે આપીએ છીએ તે ચીજ વસ્તુ અને પદાર્થ અર્પણ કરીએ એને આપણે સેવા નંદાવી, સેવા આપી એમ કહીએ છીએ. એ તો આપવાની છે ને, આપશું ત્યારે તો સંસ્કાર પડશે અને ત્યારે આ વાત પણ સમજાશે, ત્યારે એની સાથે જોડાવાશે. એ સેવા છે. પોતાનામાંથી થોડોક ભાગ ભગવાનને માટે કાઢ્યો, ભક્તોને માટે કાઢ્યો, એ સેવા છે. અને એનાથી તો લગાવ થાય છે, એની સાથે જોડાવાનું, એની આજ્ઞા વચન પાળવાનું એ નિમિત્ત મળે છે. એટલે સેવાથી સંસ્કાર આપણા બંધાય છે અને આ માર્ગે ચાલવાનું આપણને ફ્યુઅલ એટલે કે બળ મળે છે. પણ યોગી બાપાને જે જોઈએ છે સેવા, એ સેવા મારા ભક્તોને દોષ રહિત માન. કહેવું પડે, કથવું પડે, કોઈને કંઈક ટોકવું પડે, સૂચન કરવું પડે, અને એવું કરીએ પણ એને કહ્યું કે ભગવાનના ભક્તથી મન નોખું ના પડી જાય. કહ્યું ફરજના ભાગરૂપે મંદિરના કોઠારી હોય એટલે મંદિરની ચીજ વસ્તુ પદાર્થ, અરે હું તો કહું એની આગળ આજુબાજુની બધી સ્વચ્છતા, બધી જ બાબતોનું એ ધ્યાનને કાળજી રાખતા હોય એટલે કોઈકને કંઈક કહેવું પડે, કથવું પડે, એટલે એને નિર્દોષ ના માન્યો એવું એનું અર્થઘટન થતું નથી. પણ મારે દોષ રહિત થવું છે એના માટેની આ પાયાની શરત છે. પેલી વિડીયો ક્લિપની વાત અધૂરી રહી ગઈ એટલે પછી એ કરું. એક આશ્રમમાં એક ગુરુજી ને એક નવો તાજો આવેલો સેવક મળે છે અને ગુરુજી એના પ્રત્યે બહુ જ ભાવ બતાડે છે. પેલા જૂના શિષ્યો હતા એ અંદર વાત કરે છે, જો આપણને બધાને થતું હોય છે અને આપણે લાગુ પાડીશું આપણી પોતાની ઉપર અને આપણું સાહેબ દાદા સાથેનું આપણું જે વર્તન છે અને આપણી જે અપેક્ષાઓ છે અને આપણે જે રીતે મનુષ્ય ભાવ લાવીએ છીએ, બહુ સુંદર રીતે એક નાટકના સ્વરૂપમાં સુંદર ક્લિપ આવેલી છે. એટલે જૂના શિષ્યો અંદર વાત કરે છે, આ પેલો નવો આવ્યો છે ને, તો ગુરુજી એના ઉપર પક્ષપાત એટલો બધો, એને પ્રેમ આપે છે, માન આપે છે, આદર આપે છે. આપણે જૂના માણસો છીએ, આપણા લીધે તો સંસ્થા ઊભી થઈ અને આપણે પાયાના માણસો ખપી ગયા. આવી ઘણી બધી ભાષા પ્રયોગ આપણે સાંભળ્યા છે અને એમાં એક દિવસ હિંમત કરીને એ બંને જણા ગુરુજી પાસે પહોંચ્યા અને ફરિયાદ કરી કે તમે આજકાલ પેલો આવ્યો છે એને તમે વધારે અગત્યતા આપો છો, ઇમ્પોર્ટન્સ આપો છો અને એને પણ તમે એને બ્રહ્મવિદ્યા પણ તમે ખાનગીમાં અમારા કરતાં વધારે શીખવાડી દેતા હોય એવું લાગે છે. હવે એને જે રીતે જરા વધારે લાંબી ટૂંકી કરીને જેમ કહેવી હોય એમ વાર્તા કહેવાય. ગુરુજીએ સાંભળી લીધી વાત કે ભાઈ તમને જે શીખવાડું છું એને શીખવાડું છું, અને તમને આશ્રમમાં જે રીતે સુવિધાઓ મળે છે એ રીતે એને પણ મળે છે. તો કે ના, અમે જોઈએ છેલ્લા ઘણા દિવસોથી કે તમે એના તરફ વધારે ઢળી ગયા હોય એવું દેખાય છે. ગુરુજી કહે છે બરાબર, ચાલો તમારી વાત સાચી, પણ હું તમને એક કામ કહું, તમે કરશો? તો કે હા. કારણ કે હમણાંથી તમે બધા કામ પેલાને જ કહો છો, તો અમને કહો છો તો અમે કરી દઈશું. તો કંઈક કામ કરો, સામે નદી પાર પેલું ગામ છે જ્યાં આપણે અવારનવાર જઈએ છીએ, આશ્રમ નદી કિનારે હશે, એ ગામમાં જાઓ અને એ ગામમાંથી આપેલી દુર્યોધન અને યુધિષ્ઠિરની જ વાર્તા પણ નવા સ્વરૂપે આપણને કહી છે. આ આધ્યાત્મિક રીતે ઉપયોગીને આપણી જાતને પૂછી શકાય પ્રશ્ન એવી સુંદર વિડીયો ક્લિપ છે. પેલા જે ફરિયાદ કરનારા હતા, જે શિષ્ય, એમાંના એક શિષ્ય નદી પાર ગામ જાય છે, ગામના લોકોને મળે છે, બધાની ઉલટ તપાસ કરે છે, અને બધા લોકો પ્રમાણિકપણે પોતે પોતાના જીવનમાં કરેલું કંઈક ખોટું કામ ભૂલ એનો પશ્ચાતાપ એ કહે છે કે ભાઈ સાહેબ, ધર્મ નીતિના માર્ગે ચાલવું બહુ અઘરું છે, એમની રીતે દરેકે કબૂલાત કરી. એટલે સંપૂર્ણપણે નિષ્પાપી માણસ કોઈ મળતો નથી. અને પાછા આવે છે અને ગુરુજીને કહે છે કે કોઈ એવો તમે માગ્યો હોય એવો માણસ સામા ગામમાં કોઈ વસતો નથી, કે કોઈ નહીં મળ્યું આટલી બધી વસ્તી છે. તો કે ના, કોઈ ના મળ્યું. તો કે સારું, કંઈ વાંધો નહીં. પછી જે શિષ્ય પહેલાં બીજા જે હતા એ શિષ્યને બોલાવ્યા ને કે કામ કરશો? જી ગુરુદેવ, નદીને સામે પાર જાઓ અને કોઈ પાપી માણસને પકડી લાવો, શોધી લાવો. એટલે એ પણ ગયા, વ્યક્તિગત રીતે બધા ગામના લોકોને મળ્યા, દરેકને પૂછ્યું, દરેકના જીવનનો ઇતિહાસ જાણવા સમજવાનો પ્રયત્ન કર્યો, ને પછી ખાલી હાથે પાછા આવ્યા, કોઈને લઈને નહીં આવ્યા. ગુરુજી ક્ષમા કરજો, આપે મને કામ સોંપ્યું પણ એ કાર્ય પૂર્ણ કરવામાં હું સફળ થયો નથી, એટલે આપની જે મને જે હુકમ હતો કે કોકને પકડી લાય, પણ હું કોઈને લઈ આવી શક્યો નથી. તમે જુઓ એની વિનમ્રતા. બહુ વર્ષો બહુ પહેલાંનું દ્રષ્ટાંત છે દુર્યોધન અને યુધિષ્ઠિરનું, આ અત્યારનું બે ત્રણ દાડા પહેલાનું વિડીયો ક્લિપ છે. એટલે લાઈવ મહાભારત જોવું હોય તો આ વિડીયો ક્લિપ જોજો, દુર્યોધન અને યુધિષ્ઠિરને લાઈવ જોવા હોય તો. એટલે ગુરુજી એને પૂછે છે કે તમને કોઈ કોઈ પાપી મળ્યો નહીં? તો કે ના, કારણ કે આગળ પહેલાં એ તો બધા પાપી છે એમ જ કહ્યું હતું. એટલે કહે છે કે દરેક માણસ હોય એમના જીવનમાં કંઈક ને કંઈક તો શુભ અને મંગલ કર્યું છે, પુણ્ય કમાયા છે, એટલે આપે કહ્યું એ પ્રમાણે સંપૂર્ણ પાપી કોઈ મને વ્યક્તિ મળી નથી. એટલે ગુરુજીએ જે પેલી ફરિયાદ કરતા હતા એ બે શિષ્યો તરફ ખાલી જોયું કે જોયું, તમને કોઈ સજ્જન દેખાતો નથી અને કોઈ દુર્જન દેખાતો નથી. આ બહુ પાયાની વાત છે, અને એટલે સૌથી પહેલામાં પહેલું લખ્યું કે પોતાના દોષ ના ઓળખાય. ભક્તિમાં સૌથી મોટામાં મોટું વિઘ્ન આપણે બીજાના દોષ ટાળવા, બીજાને સુધારી દેવા, બીજાને સખણા ચાલે તે માટે જાણે કે ઇજારો લઈને ઉપરથી આવ્યા હોઈએ અને એ જ આપણું ધર્મ કાર્ય હોય, એવી રીતે આપણે આપણી ફરજ બજાવતા હોઈએ, એમના માટેનું આ સૌથી પહેલું જાગ્રત બાબત. એટલે સંસાર છે, વ્યવહાર છે, દોષ ત્રુટિ કે ખામી હોવી એ સ્વાભાવિક છે. પણ જેને જેવા રંગના ચશ્મા પહેર્યા હોય તેને તેવી દુનિયા દેખાય, એમ જે આપણા વડીલો યુનિવર્સિટીમાં ગયા વગર પણ અનુભવથી એટલું બધું આપણને ગામઠી ભાષામાં કહી ગયા છે કે એની પર આપણે જો ઊંડું ચિંતન કરીએ તો આપણે ઊંડા ઉતરી જઈએ. બપોરે ભલે પૂરણપોળી જમ્યા હોય પણ સાંજે જમવાની ઈચ્છા ના થાય કે સાલું આ બધો કચરો અહીંયા જ ભરાયો છે. અને જેને એમ થાય કે આ બધો કચરો અહીંયા જ ભરાયો છે, મારામાં જ ભરાયો છે, એ પછી બીજાનો કચરો સાફ કરવાની ચિંતા કરશે નહીં. પહેલાં પોતાની જાત સફાઈ માટે જેને સંકલ્પ કર્યો તેને ખરેખર અલ્ટિમેટ ભક્તિનું જે ફળ છે તે પામવાને માટે એ લાયક બનશે. અને જ્યારે આપણે સમૂહમાં ભક્તિ કરતા હોઈએ ત્યારે આ બાબત બહુ આવશ્યક છે. સમૂહમાં ભક્તિ કરતા હોઈએ તો એકલા ગુફામાં બેસીને વનમાં તપશ્ચર્યા કરતા હોઈએ તો કોઈ છે જ નહીં, એટલે કોઈને જોવા પણ છે જ નહીં. આપણે સમૂહમાં ભક્તિ કરીએ છીએ, જીવંત પ્રવાહમાં રહીને ભક્તિ કરીએ છીએ, રોજિંદી ઘટનાઓ જીવતા જીવતા ભક્તિ કરીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો સંન્યાસ કરતા આ વ્યવહાર માર્ગ ઘણો અઘરો છે. સંન્યાસીને તો લંગોટીન ટુંબડી બેનું જ ચિંતા કરવાની રહી, સંસારીને તો બધી જ ચિંતા કરવાની, અને એની સાથે સાથે આ પોતાના જાત તરફ પાછા વળીને અંતરદૃષ્ટિ કરીને. અંતરદૃષ્ટિ કરવી એટલે પોતાના દોષોનું ચિંતન કરવું, ચિંતન કરવું, એવો એનો અર્થ થતો નથી. કેટલાક સાધકો એ ખાડામાં પડે છે જે મદ ચાખવા માટે માખ મદ પર બેસે પણ મદ સૂંઢથી લેતા લેતા પેલી પાંખો ક્યારે મદ જોડે ચોંટી ગઈ, પછી એ એમાંથી ઉડી શકે નહીં, ઉખડી શકે નહીં. એટલે ઊંધું લઈને મંડેલા સાધકો, મારામાં આ દોષ છે ને, મારામાં તે દોષ છે ને, મને આમ થઈ જાય છે ને, મને તેમ થઈ જાય છે ને, એટલે જેનું ચિંતન કરવાનું તેનું ચિંતન કરવાને બદલે પોતાના દોષોનું ચિંતન કરીને મધમાં બેઠેલી માખની માફક મધમાંથી મીઠાશ ખેંચવાને બદલે એમાં આપઘાત કરે છે. સમજજો આ. અને એને માટે અત્યારે બહુ સુધરેલો શબ્દ છે ડિપ્રેશન. બહુ સુધરેલો શબ્દ આત્મજ્ઞાની, એના માટેનો સારો શબ્દ છે આત્મજ્ઞાની. પોતાની જાતને જ પીડે, પોતાની જાતને જ દોષ, પણ એમ કરીને એ ચિંતવન કોનું કરે છે? પોતાનું ને પોતાનું. જે પાવર હાઉસ છે જેમાંથી પાવર લેવાનો એનું ચિંતવન કરવાને બદલે પોતાનું ને પોતાનું જ ચિંતવન કરે છે. પહેલા પારકી ચિંતા લઈને બેઠો તો હવે પોતાની ચિંતા લઈને બેઠો છે. ચિંતા મુક્ત થઈ શકતો જ નથી, ભલે ને અક્ષર મુક્ત સાહેબ દાદા કયા કરે, પણ ચિંતા નહીં ચિંતવન કરવાનું છે. અને કોનું ચિંતન કરવાનું છે? જે ઉર્જા છે, જે શક્તિ છે, જે સંજીવની છે, એનું ચિંતન કરવાનું છે કે જેનાથી વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુ દિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સુ. આ દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી, એની સાથે સાથે ભગવાનને સર્વ કરતા હરતા માનવાને સ્વીકારવા, એ શરત ઓટોમેટિક પાકી થાય છે. કેમ નિર્દોષ બુદ્ધિ રાખવી? તો કે સર્વ કરતા તો મહારાજ છે, તો એને કર્યું કે એનામાં રહીને મહારાજે કર્યું? એને સુજાડનાર, એને પ્રેરનાર, એને કહેનાર. બહુ આ સમીકરણ એક ખાલી નિર્દોષ બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ. યોગી બાપાને તો બધો આખો સંસાર જ નિર્દોષ દેખાતો હતો, પણ યોગી બાપાએ જેમને દર્શન કરાવ્યું એ પોતે એવી સ્થિતિવાળા થઈ ગયા કે જેમને નિર્દોષ બુદ્ધિના રાજા તરીકે આપણા ગુણાતી સમાજમાં એમને રાજાનું પદ આપ્યું, સર્વોચ્ચ પદ આપ્યું નિર્દોષ બુદ્ધિમાં. અને એવા અનેક પ્રસંગો એમના જીવનકાળના અમે સાક્ષી છીએ કે જ્યાં એમને કોઈનો દોષ જોયો નથી, ત્રુટિ જોઈ નથી, ખામી જોઈ નથી. એમને શું જોયું? યોગી બાપાનો સંબંધ જોયો, મારા યોગીના છે. અને એ સંબંધનો કેફ એમને પોતાને પણ હતો. મેં કિસકી ઘરવાલી હું, કોનું ધાર્યું થાય છે? આ શબ્દો એમના, કોનું ધાર્યું થાય છે અને હું કોના ઘરવાળી? પોતે ગોપી ભાવથી, ભક્તિ ભાવથી એમ બોલતા કે મેં કિસકી ઘરવાલી હું. એટલે ઘરવાલીને ધણી હોય, અને મારા ધણી કોણ છે? એની સત્તા, એની સામર્થ્ય, એનું ઐશ્વર્ય, એનો પ્રતાપ કામ કરી રહ્યો છે. એટલે વ્યક્તિને જોવાની દ્રષ્ટિ બદલીને શક્તિને જોવાની દ્રષ્ટિ આવી, એ સાક્ષાત્કાર થયો. વ્યક્તિને જોતી દ્રષ્ટિ બદલાઈ અને શક્તિને જોતી થઈ, એટલે આપણે આપણા રીતે, આપણી રીતે કહીએ છીએ કે દાદુ કાકાને સાક્ષાત્કાર થયો. હું સાક્ષાત્કારને એવી રીતે વર્ણવી શકું, સાક્ષાત જે શક્તિ છે, એ શક્તિ એના દ્વારા કામ કરી રહી છે, એવું દાદુ કાકા જોતા. અને એટલે સંબંધને જોતા, કોઈના સ્વભાવને, પ્રકૃતિને નહીં જોતા. સ્વભાવને, પ્રકૃતિને જોઈએ તો એનો દોષ દેખાય, પણ દોષ ના જોવાની, જો કે ભાઈ મૂકને હવે તારે શું કામ છે, એવી રીતે જો મનને વાળી લેવું હોય તો એનો છેડો ક્યાં જોડાયેલો છે તે જુઓ. એટલે આપણે મનને વાળી લીધું કે મૂકને ભાઈ આ બધું પોટલું વાળીને મૂકી દીધું, બધી ચર્ચાનો છેલ્લે અંત આવી ગયો કે મૂકને હવે તારે શું કામ છે, જેને આપણે પારકી પંચાત કહીએ છીએ, એ પણ આમાં આવે છે. એકબીજાની ખટપટ ના કરવી, કોકની વાત કોકને કરવી ને, પણ એમાં વાણીનું બહુ સુંદર ઉપયોગ. અને મધુસમી હૈયે હેત ભર્યું મીઠું જનની શું, માના માં હંમેશા પોતાના સંતાનોનું કલ્યાણ અને મંગલ જ ઈચ્છે, ભલું જ ઈચ્છે. ભગવાન તારું ભલું કરે. મારા રડ્યા એમ કોઈ ઘરડા ડોશીમાં જ્યારે તોફાન કરતા છોકરાને એમ કહે, ત્યારે એમ કહે છે કે તારું જીવન એવું બને કે તારી પાછળ તારા નામને અમારે રડવું ના પડે. રડવાનો પણ બે અર્થ થાય છે, રડવું એટલે કમાવું, અને રડ્યા વગર કમાઈ શકાતું નથી, એવી પછી સમજવા જેવી વાત છે. હૈયે હેત ભર્યું મીઠું જનની શું, ને હસ્ય મુખે હસ્યું, સદાય હસતું મૂકડું. સહન શક્તિની પરાકાષ્ઠા, એમને એમ હસી શકાતું નથી. એટલે મેં આજે ત્રણ મુખ્ય મુદ્દા જે કીધા છે, કે એક તો નિર્દોષ બુદ્ધિ, બીજું સહન શક્તિ, કારણ કે યોગી મહારાજના શબ્દોમાં સહન શક્તિ એ જબરો ગુણ છે, અને ત્રીજું સુહૃદ ભાવ. આ ત્રણ વાત, આ સાત મુદ્દામાં પ્રધાન સૂર છે સંપ, સુહૃદ ભાવ અને એકતા, યોગી બાપાનો જીવન મંત્ર. હવે સંપ રાખવામાં પણ, સંગઠનમાં પણ આપણે એ વાતને જોડે જોડે સાંકળી લઈશું. આપણો સંઘ છે સંઘ, અને એમાં અમારા જે સંતો છે એ પોતાનો વ્યક્તિગત પરિવાર મૂકીને એક સંગઠનના સભ્ય તરીકે જોડાઈ ગયા છે. સંગઠનના સભ્ય એટલે વ્યક્તિગત જીવન મટીને સામૂહિક જીવન બન્યું છે. એવી જ રીતે આપણે પરિવારમાં, આપણે પરિવારના સભ્ય તરીકે પરિવાર સાથે જોડાયેલા છીએ. અને તમને સૌને ખબર છે કે પરિવારમાં પ્રેમ, શાંતિ અને એકતા જાળવી રાખવા માટે તમારે વ્યક્તિગત રીતે તમારું પોતાનું કેટલું જતું કરવું પડે છે, જેને યોગી બાપાએ સહન શક્તિનો ગુણ કીધો. એક એક વ્યક્તિ વિચાર કરે, અને જ્યારે એવું જ લાગે છે કે સૌથી વધારે તો મારે જ સહન કરવું પડે છે, દરેકને એવું જ લાગતું હશે, પરિવારમાં દરેક વ્યક્તિને એવું લાગતું હશે કે સૌથી વધારે સહન મારે જ કરવાનું, એમને કંઈ નહીં કરવાનું. સ્ત્રી હોય કે પુરુષ હોય, કમાતો હોય કે વડીલ વૃદ્ધ નિવૃત્ત ઘરમાં બેઠો હોય, દરેક વ્યક્તિને એવું લાગે કે મેં બહુ ભોગ આપ્યો, મેં બહુ સહન કર્યો, અને મારા રીતે આ પરિવાર ટકી રહ્યો કે બે પાંદડે થયો. પહેલા ટકી રહેવો જોઈએ, અને ટકે તો પછી બે પાંદડે થાય. આ આપણું જીવન છે, અને યોગી બાપાએ એટલે સહન શક્તિને પણ સાથે લીધી છે. તો સંપ, અંદરો અંદર સંપ ટકાવવા માટે પણ બહુ જરૂરી બાબત છે કે આપણા સાથીદારનો આપણે દોષ ન જોઈએ, એની ત્રુટિ કે ખામી ના જોઈએ. અને સાહેબ દાદાએ આ સમયમાં આપણને બહુ સુંદર સૂત્ર આપ્યું કે થિંક પોઝિટિવ, ગુણ જુઓ અને મહિમા સમજો, અવગુણને પડ્યો રાખો. અને સુહૃદ ભાવની પણ સાહેબ દાદાએ કેટલી ઊંચી વ્યાખ્યા આપણને કરીને શીખવાડી, 99 અવગુણને પડ્યા મૂકીને એક અવગુણને ગ્રહણ કરવો, એનું નામ સુહૃદ ભાવ છે. સંપ, સુહૃદ ભાવ અને એકતા, યોગી બાપાને ગમતું સૂત્ર, એમનું જીવન સૂત્ર. અને સત્સંગ કરતા કરતા વ્યક્તિગત વિકાસની સાથે સાથે આપણા સૌનોય સામૂહિક આત્મિક વિકાસ કરવાના આ પ્રોસેસમાં આ બાબત બહુ અગત્યની છે. અને એટલે સાત મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો યોગી બાપાએ નિર્દોષ બુદ્ધિનો લીધો છે, અને પોતે તો બધાને નિર્દોષ માનતા. મેં મારા સેવા સમયમાં યોગી બાપાની સાથે ચંપલ ચોરનારને પણ એ ચોર નહોતા કહેતા, અને સ્વયંસેવક એમ કહે કે બાપા અમે એને રંગે હાથ પકડ્યો છે અને એટલે પકડીને તમારી પાસે લઈ આવ્યા છે, તો યોગી બાપા શું કહે કે ના ના, એ તો દર્શન કરવા આવ્યા હતા. સ્વયંસેવક એની ફરજ બજાવે, ચોકી પહેરો કરવાની. પણ યોગી બાપાને કોઈનો દોષ નહોતો દેખાતો. પણ યોગી બાપા એવા યોગી બાપા હતા કે પેલાની ચોર વૃત્તિનું પરિવર્તન કરી નાખે. ચોર વૃત્તિનું, ચોરી કરવી એ એક અંદર પડેલી વૃત્તિ છે. બીજાનું પડાવી લેવું એ એક અંદરની વૃત્તિ છે, અને એ વૃત્તિ આપણને એક કાર્ય કરવા માટે પ્રેરે છે. અને એને પરિણામે, અને ચોરી કરવી હોય તો કેટલું બધું આયોજન કરવું પડે. કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક કરવું હોય તો એનું આયોજન કરવું પડે, બુદ્ધિપૂર્વક કેટલી બધી ગણતરી કરવી પડે, કયા સમયે ક્યાં જવું, ક્યાં ઊભા રહેવું, કોઈ આપણને જોઈ ના જાય એવી રીતે કેવી રીતે લેવું, અને લેવું તો સારું લેવું કે જે લીધું પ્રમાણ થાય. કંઈ જે પહેલું લાઈનમાં પહેલું જૂત્યું પડ્યું હોય એ લઈને સીધું ચાલવા ના મંડાય. અને તમે જુઓ કે જે સારામાં સારા અને મોંઘામાં મોંઘા ચંપલ હોય એ જ ચોરાય છે. અને એટલે લોકો મંદિરે આવે ને તો જૂની જોડ પહેરીને આવે છે, અને રિસેપ્શનમાં જાય ને ત્યારે ચટાકેદાર ચમકદાર નવી જોડ પહેરીને જાય છે. બરાબર ને દાદા? જોખમ નહીં લઈ જાય તો પનોતી ગઈ એમ સમજીને જ આવે છે, પૂર્વ તૈયારી સાથે જ આવે છે. ભલે લઈ જો તો દરેક વસ્તુનું આયોજન કરવું પડે, એમાં મન પરોવવું પડે, એમાં શક્તિઓને કામે લગાડવી પડે, અને તો એ કાર્યમાં તમને સફળતા મળે. અને એવા કાર્યો કરતા કરતા એમાં તમારી નિપુણતા સિદ્ધ થઈ જાય. માસ્ટર તમે એને બોલાવો ને એટલે તમારું કામને નિપુણતા પ્રાપ્ત થઈ જાય. તો દાદુ કાકાને જે સાક્ષાત્કાર થયો એ નિર્દોષ બુદ્ધિની નિપુણતાનો સાક્ષાત્કાર થયો. એક ભક્તને નિર્દોષ માન્યો, બીજા ભક્તને નિર્દોષ માન્યો, એક પ્રસંગે નિર્દોષ માન્યો, બીજા પ્રસંગે નિર્દોષ માન્યો, એમ કરતાં કરતાં આખા સમૂહને નિર્દોષ માનતા થઈ ગયા. એટલે નિર્દોષ બુદ્ધિના રાજા બની ગયા, નિપુણતા પ્રાપ્ત થઈ ગઈ. અને એવી સુવર્ણમંડિત મૂર્તિ જોઈને તો આપણે રાજી થઈએ, પણ એમાં જે શુદ્ધ સોનાનો ભાગ ત્યાં નિર્દોષ બુદ્ધિનો ભાગ છે. નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, તે જ આપણી સેવા છે. ગઢડા મધ્ય 28 વચનામૃતમાં ભક્તના ભક્ત થાવ, ગઢડા પ્રથમ 58 પાક્કો હરિભક્ત કેને જાણવો, હરિભક્ત તેના દાસનો દાસ થઈને રહેવું. યોગી બાપાએ એમના જીવનમાં આત્મસાત કર્યા હોય એવી રીતે એનું દર્શન કરાવ્યું છે, દાસના દાસ. અને સાહેબ દાદાએ અનેક પ્રસંગો આપણને વર્ણવ્યા છે યોગી બાપાના જીવનના. એમના ગુરુએ એમની જે કસણી જે લીધી, અને એમના ભક્તોને વિશે પણ એમને જે ભાવ રાખ્યો, આ નિર્દોષ બુદ્ધિના મંત્રની સાથે સાથે કોનું ધાર્યું થાય છે કરતા હરતા પણ. અને એ કેવા છે, એ માના જેવા હિતકારી છે. માં જેમ પોતાના સંતાનનું હિત ઈચ્છે, રૂડું ઈચ્છે, મંગલ ઈચ્છે, દરેક માં ભલે ને ગમે તેવું બાળક હોય, અને જેટલું વધારે નબળું બાળક હોય તેટલું માને એની પર વધારે વાલ હોય. અને પરિવારમાં તમે જોયું હશે, નાના મોટા ભાઈ બહેનને કંઈ ઝઘડો થાય તો માં હંમેશા નાનાનો પક્ષ લે. એ નાનો છે, એ સમજતો નથી, તું મોટો છે, તું તો સમજે છે, તને ખબર નથી. એટલે અમે મોટા થઈ એટલે હું કંઈ ગુનો કર્યો વહેલા આવ્યા એટલે અમારે જ સહન કરવાનું. પણ તમે સંસાર વ્યવહારમાં શું કરો છો? આ દરેક માતાઓ અહીંયા બેઠી છે એ પોતાના સંતાનોને કેવી રીતે ડારે છે? એ નાનો છે, એ નાની છે, એ ભલે કજ્જો કરે પણ પક્ષ કોનો લે છે? નાનાનો પક્ષ લે છે, નબળાનો પક્ષ લે છે અને મોટાને ટપારે છે. તું મોટો છે, આપી દે એને. અરે પણ મારું છે, આપી દે, અપાવડાવે ઉપરથી માથે રહીને. આવું જીવન વ્યવહારમાં આપણે પણ અનુભવ્યું છે. નિર્દોષ, નિર્દોષ આપણે બધી રીતે સાચા હોઈએ તો પણ માં આપણો પક્ષ લેતી નથી. અને પેલાને રાજી રાખવા માટે, પેલાને સાચવી લેવા માટે નાનાને કંઈક જીવનનો પાઠ શીખવાડવાને સમજાવવા માટે, ત્યારે સાચો ખોટોનો ન્યાય કરવા માટે માં બેસતી નથી. એના હૈયે હિત વસ્યું છે, પોતાના સંતાનોનું હિત વસ્યું છે. યોગી બાપા માં જેવા સાધુ હતા એમ કહે છે, અને અમે તો અનુભવ્યા છે. ને સાહેબ દાદાનો અઢળક પ્રેમ આપણે બધાએ જોયો પણ છે, અનુભવ્યો પણ છે. અને અમારા સમયમાં યોગી બાપાના મહાત્માની વાત કરવાની થાય ત્યારે વક્તાઓ એમ કહેતા કે 100 માં ભેગી થઈને એક સંતાનને જે પ્રેમ ના આપી શકે એ યોગી બાપા એક સાથે 100 સંતાનોને પ્રેમ આપે એવી એ માં છે. તમે વિચાર કરો. એટલે પ્રેમનું નિતરતું સ્વરૂપ હતું. અને પ્રેમનું નિતરતું સ્વરૂપ આપણે એને કેમ કહીએ છીએ કે આપણને એવું કહેતા નથી ઘણો બેસે, એટલે આપણને બહુ વાલા લાગે છે, બહુ ગમે છે. પ્રેમનું નિતરતું સ્વરૂપ છે એ માત્ર હિત મંગળ અને રૂડું જ ઈચ્છે છે. તો આ નિર્દોષ બુદ્ધિની જે વાત છે ને, એ આમ જોવા જઈએ તો બહુ અઘરી છે. પણ એ શરત જો પાકી થાય તો કરતા હર્તાપણાનું પણ પાકું થઈ જાય છે. અને પહેલી શરત તો એ છે, આપણું જે ઉપાસ્ય સ્વરૂપ છે, જેને આપણે સેવી રહ્યા છે, એ કરતા છે, હર્તા છે, એ હિતકારી છે. કરતા છે એટલે આપણી ઈચ્છા પ્રમાણે બને ત્યારે કરતા છે, અને આપણું માગેલું ના મળે ત્યારે હર્તા છે. હર્તા એટલે લઈ લેનારા, લઈ લેનારા આપણી પાસેથી, આપણી મનોકામના નહીં પૂર્ણ કરનારા. પણ એ આપણા હિતમાં છે. અને આ વાત સમજાવતા મેં અનેક વખત દ્રષ્ટાંત આપ્યું છે કે ચળકતી વસ્તુ જોઈને બાળકને ઘૂંટણીએ ચાલતા શીખ્યું હોય અને ઘરમાં કંઈક ચળકતી વસ્તુ પડી હોય તો બાળક એના તરફ આકર્ષાય છે ને એને પકડવાનો પ્રયત્ન કરે છે. એ ઠાકોરજી આગળ પ્રગટાવેલો દીવો હોય તો પણ બાળક એને ઝાલવાનો પ્રયત્ન કરે છે. કે ચપ્પુ પડ્યું હોય જમીન પર તો એ ચપ્પુ લેવાનો બાળક પ્રયત્ન, કારણ કે એને તો બધું નવું નવું શીખી રહ્યો છે, જે જુએ છે એ મારું જ છે એમ કરીને લેવાનો ભાવ એને થાય છે. ગરમ ગરમ ભલે ઠાકોરજીનો દીવો છે પણ એનો સ્વભાવ છે એ ગરમ છે અને દજાડશે. ઠાકોરજીનો છે એટલે ઓછો કંઈ ઠંડો છે, સંબંધવાળો છે એટલે ઓછો કંઈ હખણો છે. ઠાકોરજીનો દીવો છે એટલે એ ગરમ જ છે અને દજાડવાનો જ છે. અને માં આ વાત સમજે છે એટલે બાળક ત્યાં સુધી પહોંચે એ પહેલાં તો એ બાળકને ઊંચકી લે છે અને બાળકને એ વસ્તુ લેવી છે, પકડવી છે, એટલે પછી એ રડવા ને કકડવા માંડે છે, તોફાન કરવા માંડે છે. ને આજકાલના બાળકો તો એટલા બધા જિદ્દી થતા જાય છે અને એટલા બધા ઇમોશનલ આપણને ઇન્વોલ્વ કરે છે કે મરશે સારું, આલો ને એને એટલે કજ્જો મટે એમ કરીને આપણે એને ચીજ વસ્તુ પદાર્થ આપીને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. માં બાળકનું હિત ઈચ્છે છે અને એટલે એ બાળકને ગરમ દીવો પકડવા દેતો નથી, કાં તો ખુલ્લું ચપ્પુ પણ એનાથી એ રમવા દેતો નથી. કારણ કે એને હજુ એ જ્ઞાન આવ્યું નથી કે આનાથી શાક સમારી શકાય અને એનાથી કોકને મારી કે વગાડી પણ શકાય. એ પહેલાં એને પોતાને વાગી જશે, અને એને પોતાને વાગી ન જાય એટલે માં એને ચપ્પુ લેવા દેતી નથી. એ હિતકારી છે. આવું આપણા જીવનમાં પણ ઘણું બધું બનતું હોય છે. આપણે જે ધાર્યું હોય, આપણું જે નિર્ધાર્યું હોય, આપણી જે ગણતરી હોય અને એ મેળવીને જંપવું છે એવી આપણને ઉતાવળ હોય, અને ત્યારે ભગવાન મુદત પાડે એટલે આપણી ધીરજ રહેતી નથી, ઝટ મળવું જોઈએ. કારણ કે આ જમાનો બી ઇન્સ્ટન્ટનો છે, એટલે અહીંયા પણ આપણે કરેલી ભક્તિ, આપણે અર્પણ કરેલી સેવા, એનું પરિણામ પણ ઇન્સ્ટન્ટ મળવું જોઈએ, અને મળે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે કલ્યાણ રોકડું છે. તમારી સેવા રોકડી છે તો કલ્યાણ પણ સામે રોકડું છે. છતી દેહે અક્ષરધામની સુખ શાંતિનો અનુભવ તમને થાય એ શક્ય છે, પણ એની શરતના ભાગરૂપે આ પહેલો પાઠ, દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખો. અને તમે જુઓ કે તમે થર્ડ પાર્ટી બનીને તમે ઊભા રહો કોઈ પણ ઠેકાણે, આમ કરીને નિસ્બત વગર, નિસ્બત તો છે પણ આ પક્ષ કે પેલો પક્ષ એવી, એમાંથી આ વાત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સુંદર રીતે સમજાવી છે. દ્રષ્ટા અને દ્રશ્યની મધ્ય વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાને આ શબ્દ પ્રયોગ કર્યો છે. અમારા સંતો જે સ્વાધ્યાયી છે એમને ખબર છે, દ્રષ્ટા અને દ્રશ્ય એ બેની વચ્ચે જે તટસ્થતા, એ તમે નોખા પડી જાઓ અને પછી થર્ડ પાર્ટી તરીકે જુઓ તો તમે જુદી રીતે જોશો. પણ આ પક્ષ કે પેલા પક્ષે જે બેઠો હશે એ રીતે જ જોશે. તમે સમજી શકો છો, અત્યારે તમે બધા મલ્ટીનેશનલ કલ્ચરમાં કામ કરી રહ્યા છો ત્યારે, અને માનો કે મારે બોરીવલીથી ચર્ચગેટ જવું જ નથી, પણ હું બોરીવલીના રેલવે સ્ટેશન ઉપર ઊભો રહું છું અને ચર્ચગેટ જનારાને જોઈ રહ્યો છું, અને એ લોકો 9:35ની પેલી ડબલ સ્પીડવાળી ટ્રેન પકડવા માટે જે રીતે ચડી રહ્યા છે અને ટ્રેન જે રીતે ઉપડી રહી છે, કોઈપણ પીડાના અનુભવ વગર તમે એ દ્રશ્યને જોઈ શકો છો. પણ જો તમારે 9:35ની એક લોકલ તમારે પકડવી હોય તો તમારે ગિરદીના ભાગરૂપ બનવું પડે, અને કેટલા લોકોના ઠોહા અને છેલ્લે લટકતા લટકતા પણ ટ્રેન ઉપડી તો લટકતા લટકતા પણ એમાં એક પગ, મેં એવા પેસેન્જરો જોયા છે કે માત્ર એનો એક જ પગ પેલા પાટિયા ઉપર હોય અને આખું શરીર લટકતું હોય, પણ એને એટલી ખુશી છે બંદાએ 9:35 પકડી. આ તમારો રોજનો અનુભવ છે. અને જે રહી ગયો બિચારો કે જગ્યા થાય તો ચડું એવી રાહ જોઈને, જે પ્લેટફોર્મ પર આ બંને દ્રશ્યો તમને જોવા મળશે, તમારે તો પ્લેટફોર્મ પર જ ઊભા રહેવાનું છે, કારણ કે તમારે ચટચેટ જવાનું જ નથી. તમે તો જોવા આવ્યા છો કે બધા લોકો કેવી મુસાફરી કરે છે, અને તમે જુઓ જેનો એક પગ પાટિયા ઉપર છે અને છેલ્લે લટકીને પણ જેને જગ્યા પોતાની કરી છે, અને બીજો જે એ મારામારીમાં પહોંચી વળ્યો નથી ને ટ્રેન ચૂકી ગયો છે, એને એમ થશે કે હવે પાછળ બીજી આવે એની રાહ જોવાની, એની નિરાશા, એની ગ્લાની, પેલાને મળેલી સફળતા અને એને કરેલું પોતાનું ઐશ્વર્ય, એ બેયને તમે તો દ્રષ્ટા છો, ઊભા રહ્યા છો, કારણ કે આપણે ચર્ચેટ જોડે કાંઈ લેવા દેવા નથી. ચર્ચેટ જવા માટે આપણે બોરીવલીના પ્લેટફોર્મ પર આવ્યા જ નથી. આવી રીતે જીવનને જોવાનું પણ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બોધ્યું છે. અને એ જ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ એનો નિર્દેશ કર્યો છે. આ નિર્દોષ બુદ્ધિની સાથે બે વાત મુખ્ય આવી, બાહ્ય દ્રષ્ટિ, બીજાના દોષ દેખાય, બીજી ખોટી સમજણપૂર્વકની અંતરદૃષ્ટિ, પોતાના જ દોષોનું ચિંતવન થાય અને એના માટેનો સરળ ઉપાય વ્યક્તિને નહીં જોતા એની પાછળ રહેલી શક્તિને જોવા માટેની દ્રષ્ટિ વિકસે તો આધ્યાત્મિક પ્રગતિ થાય. એટલે આપણા સત્સંગમાં કહેવાય છે કે સ્વભાવ નહીં જુઓ, દોષ નહીં જુઓ, પણ સંબંધ જુઓ. અને સંબંધ જુઓ જેની સાથે એ સંબંધ થયેલો છે એટલે સીધું ભગવાનને કરતા અને હરતા. અને આધ્યાત્મિક માર્ગના જે પથિક છે, પથિક એટલે જે આ યાત્રાના પ્રવાસી છે, એને તો હંમેશા આ બાબતની જાગૃતતા રાખવી પડે કે આ સર્વોપરી, સર્વવ્યાપી, સર્વસત્તાધીશ, સૌની બુદ્ધિના પ્રેરક, પ્રવર્તક અને નિયંતા કોણ છે? મને મળ્યા એ પ્રત્યક્ષ પ્રભુ છે, વચનામૃતના શબ્દો છે. અને જેટલો ભગવાનની સત્તાનો સ્વીકાર કરતા થઈએ આપણે, ત્યારે એટલા આપણે સાચા શરણાગત થયા કહેવાય. શરણું લેવું એ બહુ ઊંચી ભૂમિકા છે, અને શરણું લીધા પછી જ દાસપણું આવે છે. શરણું જ લીધું ના હોય તો દાસપણાની વાત જ આવતી નથી. તમે ક્યાં શરણું લીધું છે ને તમે કોના દાસ થાવ છો? વ્યક્તિના, પરિસ્થિતિના, સંજોગોના આપણે સતત દાસ થતા આવ્યા જ છીએ. અને એને જ આપણે જીવન માન્યું છે. શું કરીએ હારું? ઘરથી માંડીને કોર્પોરેટ ઓફિસ સુધી અને ઘરેથી ઓફિસ સુધી પહોંચવામાં રસ્તામાં તમે જુઓ તો આપણે બધે ક્યાંય ને ક્યાંય પરાણે પણ દાસ થવું પડે છે. પરાણે આપણે અહીંયા તો જે દાસ થવાની વાત શીખવાડે છે એ તો ભગવાનના સુખે સુખિયા થવાની, દાસ થવાની વાત શીખવાડે છે. અને એના પણ વચનામૃત, હરિભક્ત તેના દાસનો દાસ થઈને રહેવું.